તારીખ 23/2/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 15.
બંને થી ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એ જ કાર્ય સિદ્ધ કરવાનું છે. પરંતુ એ કે જગત ની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, સત્પુરુષના ચરણમાં રહેવું. ગમે તે ક્રિયા, આ બધી બાહ્ય ક્રિયા છે. જપ તપ શાસ્ત્ર વાંચન આદિ બધી જે બાહ્ય ક્રિયા છે, એટલે એક સોક્ષમ ની બાહ્ય ક્રિયા છે. જ્ઞાન ગુણ ની, બીજી ચારિત્ર ગુણ ના સોક્ષમ ની બાહ્ય ક્રિયા છે. અંતરમાં શું કરવાનું છે કે જગત ની વિસ્મૃતિ કરવી છે, તે ઉપેક્ષિત થઈ જવું. જગત એટલે પોતાનો ઉદય જેની સાથે છે એટલું જગત છે દરેકને, પોતાનું જગત છે દરેકને. આ મારા સંબંધી, આ મારો સમાજ, આ મારું ગામ, આ મારો દેશ, આ મારું ઘર, એટલું જગત છે. જેટલો ઉદય છે એટલું જગત છે. એટલે ઉપેક્ષિત થવું, એનું વિસ્મરણ કરી દેવું કે મારે કાંઈ સંબંધ નથી, સર્વથા ભિન્ન છું. અંતરમાં તો એ જ કરવાનું છે. બહારમાં ગમે તે કર્યું હોય પણ અંતરમાં તો આટલું જ કરવાનું છે કે જગતની વિસ્મૃતિ કરવી, સ્વસતનો સંગ કરવો અને બહુભૂત સત્પુરુષનો સંગ કરવો. બસ સતના ચરણમાં રહેવું, એમાં સ્વસતનો આશ્રય કરવો અથવા સ્વસતનો આશ્રય કરવો અથવા સત્પુરુષના ચરણ આશ્રય કરવો. જો એ ન કરવામાં આવે તો ઓલી જે ક્રિયા જપ તપ શાસ્ત્ર વાંચન ની કરી બધી, એનું કોઈ સફળ પણ નથી, એ નિષ્ફળ છે. હા, એ જ વાત છે, એમની આજ્ઞામાં રહેવું. પરમ વિનયથી પરમ દૈન્ય ભાવે એમના સમાગમમાં રહેવું, એ મુખ્ય વાત છે. બધા શાસ્ત્રો નો સાર આ છે. આપણું લક્ષ્ય રાખવાનું છે એમ કે છે. શું એના માટે જ બધું કહેલું છે, જેટલું કહ્યું છે એટલા માટે કહ્યું છે. એ તો શું કરે છે જેમ કે ઉદયથી ઉદાસ નથી થઈ શકતો, ઉદયમાં યથાવત એમને એમ પ્રવર્તે છે અને બાકી બધું કરે, જપ તપ શાસ્ત્ર સાધે બધું કરે, ઉદય માટે નો તે પ્રકાર રહે છે એને બરાબર ન છે. અને તેથી કરીને સતની સમીપ આવી શકતો નથી. દુઃખ લાગ્યું છે, ન લાગ્યું નથી, ને સુખ લાગ્યું છે. સુખ તો લાગેલું છે અનાદિથી, એમાં ફેરફાર કર્યો નથી ને દુઃખ લાગતું નથી. અથવા એ આત્મશાંતિને હણે છે હૃદયની પ્રવૃત્તિ આત્મ શાંતિને ગણે છે એ વાત એને ત્યાં લાગુ કરી નથી, એ વાત અનુભવમાં આવતી નથી, એ વાત અનુભવવાનો પ્રયાસ પણ થતો નથી. કારણ કે તો એને શાંતિ ગણાય છે. સુમંત કસાય માં અનંત અશાંતિ છે, અનંતાનંદ નો કસાય છે ને. હા, બ્રહ્મ થી એને સુખ માને છે, રાજી થાય છે, રાચે છે. એને તપાસણી નથી, રોગ સંજ્ઞાની નિવૃત્તિ માટે જે કાળજી લેવી જોઈએ એ કાળજી નથી લેવાતી. એટલે એમ મંત્ર ઉપરથી જાય છે બધું. અવલોકન કરે છે તો બરાબર કાળજી લેવાય, શું થાય છે, સમજું છું કઈક, અનુભવું છું કઈક, આમ કેમ ચાલે. સમજું છું કે ઉદય ભાવમાં શાંતિ છે, અને પાછો ખુશી કેમ થવાય છે. અવલોકન વગર તો ઓક્ષણના છૂટે નહી. જીવ જીવ ઓક્ષણનામાં લાંબો સમય રહે છે એનો બીજો અર્થ એ છે કે એને ખરેખર આત્મહિતની દરકાર છે જ નહીં, એમ એનો અર્થ છે. મિત્ર ઓક્ષણની નિવૃત્તિ કર્યા વિના રહે નહીં, એમ છે. એમને મેં ગાડું ચલાવવું છે, ઓગે ઓગે ગાડું ચલાવી લેવું છે, દરકાર કરવી નથી અંદરમાં. એટલે તો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ. એક દાળિયા શિંગદાળિયા નો વેપાર કરવા વાળો પણ કસ્ટી નો કટકો વાપરે છે એનો હિસાબ ગણે છે, અને દોરાનો કટકો વીટે છે એનો હિસાબ ગણે છે. કેટલી બધી કાળજી રાખે છે ધંધામાં માણસ. સામાન્ય માણસ ધંધો કરે છે, સાંજે 150 રૂપિયાનો વેપાર કરનારો માણસ પણ એ પસ્તીનો કાગળનો ટુકડો વાપરે છે ને એના ઉપર દોરો મીટે છે એનો હિસાબ ગણે છે કે આ પસ્તી મારે મહિને 5 રૂપિયાની 7 રૂપિયાની લેવી પડે છે. મારે ખર્ચો છે, એ ધંધાનો એ ખર્ચ છે કે આ દોરાની દોડી દોરા જ આવશો તો 2 રૂપિયા લાગે છે, એનો હિસાબ ગણે છે. કેટલી કાળજી કરે છે એનું પ્રયોજન છે, કે નાનામાં નાનો માણસ પોતાના પ્રયોજનમાં કેટલો કાળજી આવે છે. અને તો લોકોત્તર પ્રયોજન છે એની કાળજી એથી કેટલી વધારે હોવી જોઈએ. જીણા મજીના ભાવને એનો વિવેક કરે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવનો વિવેક કરે, એટલી કાળજી એની હોવી જોઈએ.
કાળજી નથી
રાખતો તો નુકસાન જ નુકસાન. લોકસંગમાં એ ચલાવે રાખે છે. આપણે વાંચીએ છીએ, આપણે જપ તપ કરીએ છીએ, આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, ગાય ક્રિયામાં સંતોષ થાય છે. અવલોકન ઓળખાણ ન થાય પ્રતિતિ આવે ક્યાંથી? ઓળખાણ વગર પ્રતિતિ લાવવાનું ક્યાંથી? ક્યાંક ને ક્યાંક તો પોતાની બુદ્ધિ અને તુલના કર્યા વગર રહેવાનો જ નથી. પોતાની મતિથી, પોતાની બુદ્ધિથી, પોતાની સમજણની આરે એની તુલના કરી લેશે. લાગે વગર કેમ પ્રતીતિ આવે? જીવનો સ્વભાવ છે, એને લાગે તો જ પાછો હતે, લાગ્યા વગર હતે નહીં. સુખ દુઃખમાં તો એવું છે, સુખ દુઃખ નો વિષય એવો છે કે લાગે એ પ્રમાણે જ પરિણમે. જ્યાં સુધી એને દુઃખ ન લાગે તો ત્યાંથી ખસવાનું પરિણમન થાય, સુખ લાગે ત્યાં સુધી ત્યાંથી ઉખડે નહીં. સાથે રહેજે, લેખ લખવાથી શું ઉંદેશ તો લેવો છે કે દેવો છે? હિન્દુસ તો લેવાની ચીજ છે ને દેવાની ચીજ ક્યાં છે? ભ્રાંતિ છે, એટલે ભ્રાંતિ, દ્રઢ ભ્રાંતિ છે, દુઃખમાં સુખની ભ્રાંતિ છે, અને તીવ્ર ભ્રાંતિ છે. એ રીતે સારી રીતે કહેવાય ગયો છે ભ્રાંતિમાં. ભ્રાંતિની નિવૃત્તિ કરવા માટે જે ઉપાય છે, એ ઉપાય કરવો ઘટે છે. એ તો મૂળ ની વાત છે. જ્યાં સુધી શુદ્ધાંતકરણ થી આત્મહિત કરવાની ભાવના ન આવે, ત્યાં સુધી એક ડગલું પણ આત્મહિતના વિષયમાં કેવી રીતે થાય? આપણે બુદ્ધિશાળી માણસો શું વિચારીએ છીએ? એ સામો માણસ હા પાડે છે એમની, એનું અંતકરણ પકડો, એનો અભિપ્રાય પકડો. મિત્ર હા પાડશે પણ કામ નહીં કરે, બને છે કે નહીં? સીધી વાત છે કે શું? અથવા આગળ વધવાને બદલે પાછળ જાય છે, યોગ્યતા ઘટે છે અથવા એનું એનું કારણ છે કે પરિણામ છે એ તો ચાલતી ચીજ છે. દિશા બે છે, કોઈ એક દિશામાં તો ચાલવાનું છે, આગળ ચાલે ને કા પાછળ ચાલે, ત્રીજી દિશા નથી. જો આગળ ચાલે તો કામ ત્યાં આગળ નું થાય, એમ તો બને જ નહીં ને. ચાલતો એને કેવી રીતે બને? પરિણામ તો ચાલતું જ છે પણ ક્યાં ઉભું છે? પરિણામ તો ચાલે જ છે, કોઈ પણ પરિણામ નિષ્ફળ થોડું છે, સર્વ પરિણામ સફળ છે. દાખલા તરીકે એક માણસ નવો જયારે દાખલ થયો ત્યારે એને પોતાના આત્મહિતની રુચિ થઈ. હવે એ રુચિમાં એ આગળ વધી અને સફળતા ન મેળવે તો એ રુચિ કોના આધારે ટકશે એ સમજાવો. ટકવાનું એની પાસે શું સાધન છે? તો પાછળ ન જાય તો શું થાય? કેવું શું થાય એને? જે વાત જાણવી હતી જાણી લીધી, પછી શું? ઈ જ નડે, મને ખબર છે, હું જાણું છું. ઈ જ એને પાછળ લઈ જાય. હું જાણું છું ને મને ખબર છે તેની જિજ્ઞાસા ખલાસ છે. જિજ્ઞાસા હોય તો આગળ વધે, વગર જિજ્ઞાસા તો પાછળ જાય. જિજ્ઞાસા તૂટી ગઈ, જિજ્ઞાસા મટી ગઈ. એટલે વિકાસ બંધ થઈ જાય. જ્યાં પ્રયોજન છે ત્યાં જાગૃતિ છે. જગતના પદાર્થો નું, જગતની વસ્તુઓનું મૂલ્યાંકન છે તો ત્યાં જાગૃતિ છે. ત્યાં સુખ નું પ્રયોજન છે તો ત્યાં જાગૃતિ છે. બધું જાગૃતિ વગર તો પણ હોય એટલે જાગતો જીવ જ ઉભો છે. વિકલ્પ ન કરવો પડે, વગર વિકલ્પ રહીએ જાગૃતિ. સહજ જ રહીએ, ઉલટી ને સુલટી બે સહજ જ રહીએ. મોટામાં મોટું સાધન, સૌથી સારામાં સારું સાધન સત્સંગ છે, અને પોતાનો પ્રયત્ન છે. પોતાનો પ્રયત્ન હોવો જોઈએ. સત્સંગમાં પણ પોતાનો પ્રયત્ન ન હોય તો એમાં લાંબો કાળ ગયો જાય. પોતાનો પ્રયત્ન તો જોઈએ છે. પોતાના હિત કરવા માટે તો પોતાનો પ્રયત્ન. સત્સંગ એ આખરમાં બાહ્ય સાધન છે. પણ સત્સંગ હોય તો અસત્સંગથી એટલો બચે. એટલે તો સત્સંગ ખાસ વજન દેવામાં આવ્યો છે એના ઉપર. પણ સત્સંગ ની અસર થતા વાર પાછી લાગતી નથી, એમ કે ટેવાઈ ગયેલો છે એનાથી. સત્સંગની અસર લેતા તો વાર લાગે એવું છે. એમાં તો પુરુષાર્થ હોય તો થાય, ઓલો તો સહજ પુરુષાર્થ ઊંધો ચાલે છે. સત્સંગ તો છોડાય જ નહીં, એના માટે કિંમત દેવી પડે એ દેવાની. પણ સત્સંગને ગૌણ કરાય
એટલે
રાગ દ્વેષ મોહ ના પરિણામે શું સમ પરિણામે વેદવા યોગ્ય છે. હું જ્ઞાનમય આત્મા છું, માત્ર જ્ઞાતા છું, ઉદયનો મારામાં પ્રવેશ નથી, ઉદયથી મને લાભાની નથી, સુખ દુઃખ નથી, એવી જાગૃતિ અથવા એ પ્રયત્ન ઉદયને સમ પરિણામે વેદવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી. પહેલી લીટીને તો એમણે અવતરણ ચિહ્ન આપ્યું છે કે ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપી જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. અવતરણ ચિહ્ન લખ્યું માલિના સમક્ય. તમારી આર્થિક મુશ્કેલી હું જાણું છું, પણ તમે અમારી પાસેથી કોઈ સાંસારિક ચીજની ઈચ્છા રાખો તો તમારા આત્માને પારમાર્થિક નુકસાન થાય, દર્શન મોહની તીવ્રતા થાય. એમ આપણે સવારે જો શ્રોતા છે એ કોઈ બાહ્ય
આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ પ્રલોભનથી સાંભળવા ન બેસે. એટલે શાસ્ત્ર શ્રવણ પણ બાહ્ય પદાર્થની આશાથી ન થાય. તો સત્પુરુષનો સંગ બાહ્ય પદાર્થની આશાથી કેમ થાય? અને પણ મુશ્કેલી હોય તો કે ગમે એટલી હોય નહીં મુશ્કેલી. તમારો ઉદય આવ્યો છે એ પ્રકારનો, તો તમે સમ પરિણામે વેદો, એમાં વિષમ પરિણામ કરવા જેવા નથી. છે કસોટીનો એમનો સમય, છે એ કસોટીનો છે. શું બહુ નબળી હતી? સંપરિણામ એટલે પ્રયત્ન કરો તમારા પરિણામ ન બગડે અને સ્થિર રહે એનો પ્રયત્ન કરો. સંપરિણામ રાખવાનો પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો એમ કેવું છે. શું નેત્ર પરિણામ બગડી જશે એ દિશામાં તમારો પ્રયત્ન નહીં હોય તો પરિણામ બગડી, ટેન્શન આવ્યા વિના રહે નહીં. જે ઉદય વિપરીત આવ્યો હોય, પ્રતિકૂળતાનો ઉદય આવ્યો હોય તો ટેન્શન આવ્યા વિના રહે જ નહીં. સીધી વાત છે. સમાધાન કરાવ્યું છે તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયા જાણવામાં છે. અમને તો ઘણા વખતથી એ ખબર છે કે તમારી સ્થિતિ ઘણી ખરાબ છે, પણ એ પૂર્વ કર્મનો યોગ છે. શું એ પૂર્વ કર્મનો યોગ છે? પોતાનો કરેલો અપરાધ છે, પૂર્વ કર્મનો યોગ છે. એમાં ફેરફાર કરીને જ્ઞાની પાસેથી કઈ મેળવવું, ધાર્મિક સંબંધોથી કઈ મેળવવું, એ પ્રકાર તો બિલકુલ વિપરીત છે. એ તો એકદમ દર્શનનું એનું કારણ થાય. આત્મકલ્યાણનું જે નિમિત્ત છે એ સિવાય આત્મકલ્યાણ બીજી રીતે ઈચ્છવું, એટલે એકદમ તીવ્ર દર્શનમાં એનું કારણ થશે. હા બરાબર છે. દુનિયાદારી થઈ ગઈ આખી, અને એમાં તો પછી તકરાર ને ઝઘડા ને વાંધા ને એમાં તો પછી રાગ દ્વેષ થયા વગર રહે જ નહીં. કેમ કે એક તો સંસારી જીવને એથી લાભ નુકસાન માન્યું છે, તો તમારો લાભ એ મારો નુકસાન છે, મારો નુકસાન નહીં તમારો લાભ છે. શું થાય એનો દશા શું થાય? મુમુક્ષુતાનો સંબંધ જ કેવી રીતે રહે? એમાં ધાર્મિક સંબંધ તો ખલાસ થઈ જાય, એમાં ધાર્મિક ને ખલાસ થઈ જાય.
પારમાર્થિક સંબંધ છે,
પારમાર્થિક સંબંધ છે, લૌકિક સંબંધ નથી. એટલું લખ્યું છે અમે ને તમે લૌકિકપણે પરિણમ શું, તો અલૌકિકપણે એનો વ્યવહાર કોણ કરશે? કે જો આપણે લોકો લૌકિક વ્યવહાર થી રહેશું તો અલૌકિક વ્યવહાર કોણ કરશે? પછી પછી તો અલૌકિક વ્યવહાર કરવાનો કઈ પ્રશ્ન જ નથી, બધો લૌકિક વ્યવહાર તો છે જ જગતમાં. ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે. એમણે ઈચ્છા જણાવી છે તો કે નહીં, ઈચ્છા મૂકી દો. ભલે તમને પ્રતિકૂળતા નું દુઃખ વધારે કદાચ થાય, તો પણ આ બાબતમાં હું અનુકંપાનો ત્યાગ કરવા તૈયાર છું એમ લખ્યું છે કોઈ જગ્યાએ. તો શું અનુકંપાનો ત્યાગ કરીને પણ હું આ બાબતમાં રહેવા માંગુ છું, તમને મદદ કરીને તમને નુકસાન કરવા માંગતો નથી. એવી વાત છે, મદદ કરીને નુકસાન થાય, કેમ કે એને તો આશા હતી, આશાની પૂર્તિ થઈ, દર્શન મોનું આવરણ થયું, નુકસાન થયું કે શું થયું? અને એ આશામન પણ છૂટે નહીં. એક વખત પ્રેક્ટિકલી જયારે એને આશા સંતોષાણે તો એ તો અભિપ્રાય થઈ જવાનો, શ્રદ્ધા જ્ઞાન થાય નહીં. હવા એવી પરિસ્થિતિ થાય. એટલે ના પાડી દઈશ, એટલે ના પાડી દઈશ. સાંસારિક પ્રયોજન સાથે લઈને આવે છે. ઈડર પણ જવું ને ત્યાં ચાર ટેલિફોન ચાલુ રાખવા, એનો અર્થ શું છે? ડિસ્કનેક્ટ કરીને આવવું જોઈએ સત્સંગમાં. તો નિવૃત્તિ ક્ષેત્રમાં જવાનો અર્થ શું? કે પ્રવૃત્તિનો કોઈ લિંક જોડાયેલી ન રહીએ, બધા વિચારો કટ ઓફ થઈ જાય અને એકલો આત્મહિત માટે નિવૃત્ત થઈ જાય ત્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં. એમ સત્સંગમાં એમ જ આવવાનું છે. તમે સાયલા છોડીને મુંબઈ મારી પાસે આવો તો તમારે બધું મૂકીને આવવાનું છે. એના બદલે અહીંયા તમારે આને મળવું છે, આને કામ પતાવી લેવું છે, અરે આ કામ પતાવી લેવું છે. મુંબઈ જશો, ગુરુદેવના વ્યાખ્યાને સંભળશે અને બજારનું કામ એ થઈ જશે. એટલે જ એવું થયું, બજારનું જ કામ થશે, વ્યાખ્યાન નહીં સંભળાય એમાં. હા, એટલું મોટું નુકસાન. ના પાડી દીધી કે નહીં, હવે તમે નહીં આવતા, હવે તમે આવતા જ નહીં એમ કહી દીધું. પેલા આવવા માટે આમંત્રણ આપ્યું અને જયારે એમણે કહ્યું કે ભલે હું આ ટાઈમે નીકળું છું, મારે આપનો લાભ પણ મળશે ને થોડુંક, રેવાશંકરભાઈ અરે કામ છે એ પતી જશે. સૌભાગભાઈ તો સૌભાગભાઈ ના લખી નાખે કે હવે નહીં આવતા તમે જા. હા, એ કે નહીં હવે આવતા જ નહીં તમે. હે, ગમે ત્યાં, પણ એ વૃત્તિ જ ખોટી હતી. તમે સત્સંગ માટે આવો છો કે વેપાર માટે આવો છો એ તો નક્કી કરો. તમારી મુખ્યતા વેપાર નહીં રહી ગઈ, સત્સંગ તો ગૌણ થઈ ગયો. ત્યાં તો નિષ્ફળ જવાનો છે, નોનું નુકસાન મોટું છે. જે યોગમાં આત્મલાભ લેવો છે એ જ યોગમાં નુકસાન કરવાનું છે. નુકસાનીનો ધંધો શું કરવા કરવા દે. ના પાડી દીધી, નહીં આવતા. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. એમાંથી મને કંઈક મળે તો સારું, મને કંઈક મદદ કરે તો સારું. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. એ જ્ઞાની ની ફરજ છે. એ તો એ જ્ઞાની ને કરવું તો કરે, એટલે ખબર ના પડે એવી રીતે. શું પારમાર્થિક વૈભવ થી જ્ઞાની મુમુક્ષુ ને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં. પારમાર્થિક વૈભવ થી એટલે શું છે? કે પોતાનો પારમાર્થિક પરિણામ ને લઈને કોઈ વચન સિદ્ધિ હોય, કોઈ લબ્ધિ હોય, કોઈ રિદ્ધિ સિદ્ધિ હોય, તો એનાથી પછી મુમુક્ષુ નું કામ ન કરે. ભૌતિક વૈભવ હોય તો એનાથી હજી કામ કરે તો કરે, એ એક વાત્સલ્ય ગુણ ને કારણે. પણ પારમાર્થિક વૈભવ થી તો કરે જ નહીં. એટલે શું છે કે પોતાની દશા વિશેષ ને કારણે કોઈ લબ્ધિ હોય, કોઈ રિદ્ધિ સિદ્ધિ, એ પારમાર્થિક વૈભવ છે. દશા ને કારણે છે ને, એટલે એનાથી તો કોઈનું સંસારિક કામ પોતાનું ન કરે અને બીજા મુમુક્ષુ નું પણ ન કરે, એનો ઉપયોગ જ ન કરે. ટૂંકામાં એનો ઉપયોગ ન કરે જ્ઞાની, એમ કેવું છે. કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં, એ અકર્તવ્ય છે. શું ધીરજ ન રહે? હે, એનાથી તો સાંસારિક ફળ આપવાનો પ્રશ્ન ક્યાં છે? જે આત્મિક વૈભવ છે એનાથી તો આત્મિક ફળ આવે, એનાથી તો કઈ પારમાર્થિક ફળ આવવાનો પ્રશ્ન નથી. પણ પારમાર્થિક વૈભવમાં શું છે કે પારમાર્થિક દશાને કારણે કોઈ એમની પાસે એવી વચન સિદ્ધિ જેવું હોય છે કે એમનાથી વચન નીકળી જાય એ પ્રમાણે જ બને. હા, એવી કોઈ લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ અનેક પ્રકાર ચમત્કાર એ પારમાર્થિક દશાને કારણે એમને તો હતું, એમનામાં એ પ્રકાર હતો, એમણે સ્વીકાર્યું છે. એ વાત એમણે સ્વીકારી છે, આમાં પાછળ લીધું છે.
હવે નથી લીધું. નહીતર એક જગ્યાએ પોતે સ્વીકાર કર્યો છે, એ સ્વીકાર કર્યો છે પોતે. પણ એમણે એમ લખ્યું છે કે અત્યારે તમે આ વાત કાઢી ત્યારે યાદ આવે છે. ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ. શું કે તમને ધીરજ ન રહીએ એટલું ટેન્શન આવે, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે. અભિપ્રાય એવો હોવો જોઈએ કે જરા એમાં મચક ખાવી નથી, એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે. બાકી બીજા પ્રયત્નો તો કર્તવ્ય નથી. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી દઈને, આ તો બધા મુમુક્ષુને લાગુ પડે એવું છે, કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી દઈને વર્તમાનમાં સંપૂર્ણપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે તે અનિવાર્ય છે એમ ગણીને પરમાર્થના પુરુષાર્થ ભણી સન્મુખ થવું તે જ યોગ્ય છે. બહુ એ વિષય ઉપર એમણે ઘણી માર્ગદર્શન, બહુ બળવાન માર્ગદર્શન આપેલું છે. શું ઘણું બળવાન માર્ગદર્શન આપ્યું છે. એની ચિંતા છોડી દે. હા એમાં એવું છે કે બનારસી દાસે પણ લીધું છે નાટક સમયસારમાં, જ્ઞાનીના લક્ષણમાં એ વાત લીધું છે કે જ્ઞાની કદી ભવિષ્યની ચિંતા ન કરે. અને ભવિષ્યની ચિંતા કરે તે જ્ઞાની હોય નહીં. એ જ્ઞાની ન હોય, જ્ઞાનદશા ન હોય. શું પોતે તો લખે છે અમે તો એક ક્ષણ ની ચિંતા કરતા નથી, હવે પછીની એક ક્ષણ ની ચિંતા અમે નથી કરતા, કલાકની નહીં, દિવસની નહીં, મહિના વર્ષની તો નહીં, પણ એક ક્ષણ ની અમે ચિંતા નથી કરતા. અને અલૌકિક માં ભવિષ્ય ની ચિંતા કરે એને મૂર્ખ કહેવાય. સંસાર માર્ગ ને મોક્ષ માર્ગ તો વિરુદ્ધ જ છે ને, સીધી વાત છે. કઠણ પડે એવું છે પણ બીજો ઉપાય નથી. રસ્તો તો માર્ગ તો એ છે, જે છે એ છે, પછી પોતાને ફાવે ન ફાવે એ કઈ ચાલે નહીં, એથી કઈ માર્ગ બદલાય ન જાય. એ છે એમને જે સ્વીકાર કર્યો છે એ ડાબા હાથ બાજુ છે. એમાંથી પરિશિષ્ટ માંથી મળે તો મળે. જમણી બાજુ સમાધિ શું બીજું ખરું ને શું ચિંતન થાય. જ્યોતિષ વિદ્યા કાણી માં સિદ્ધિ માહિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે અને હું તો પોતે પોતાના માટે સ્વીકાર કર્યો છે. ચર્ચા કરીને પછી સ્વીકાર કર્યો છે. છે મળી ગયો 450મો પત્ર છે. અમારા વિશે છેલ્લો પારિગ્રાફ છે, છેલ્લેથી ઉપરનો પારિગ્રાફ પાનું 376. અમારા વિશે માર્ગાનું સારી પણ કહેવું ઘટતું નથી. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દ્રષ્ટિ પણ તો જરૂર સંભવે છે. જો કેવળ જ્ઞાન નથી અને અજ્ઞાનીય નથી, પોતાની દશાનો સ્વીકાર કરી લીધો છે. કોઈ પ્રકારનો સિદ્ધિ યોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભળતો નથી. એટલે સાધને કરી તેવો યોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. એટલે એવો રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરવા માટે કોઈ સાધન અમે અપનાવ્યું હોય અને અમને રિદ્ધિ સિદ્ધિ પ્રગટી હોય એવું તો કાંઈ લાગતું નથી. આત્માના વિશુદ્ધપણાને કારણે જો કઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. એટલે કે હોવાપણું છે આ પારમાર્થિક વૈભવ છે. શું આત્માના વિશુદ્ધપણાને કારણે, પવિત્રતાને કારણે જો તેવું કઈ ઐશ્વર્ય એટલે એવી કોઈ વૈભવ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. એટલે કે હોવાપણું છે. કેવી રીતે લખ્યું છે, જરાય અહમ પણ ન આવે એવી રીતે લખ્યું છે. ભાષા એવી વાપરી છે કે કહેતા કહેતા અહમ ભાવ ન આવી જાય કે અમને રિદ્ધિ સિદ્ધિ છે. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે આ ચોખ્ખું કર્યું પાછું. શું તથાપિ આ પત્ર લખતી વખતે તે ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે. આ કાગળ લખતી વખતે સાંભળી છે, અત્યાર સુધી તો એ વાત અમને સાંભળી નથી. નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. શું જો સાંભળવામાં જ નથી તો પછી તે સ્ફુરિત કરવા વિશે એટલે એનો પ્રયોગ કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ કહી શકાય નહીં. માટે અમે પ્રયોગ તો કર્યો જ નથી એનો, કોઈ દિવસ ઉપયોગ જ નથી કર્યો એમ કે છે. શું એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કાંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસે નથી એમ કે છે. શું પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડીએ નથી અને ગત સુકુમારના ધ્યાનની એક પળે નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારે જણાવવું સંભવ તો નથી. માટે એ વાત જ અમારી પાસે નહીં કરતા કે અમે દુઃખી છીએ પૈસાથી. તો તમારું દુઃખ કાંઈ નથી કે જો આરાધક પુરુષોને જોવો તમે કેવામાં આ પુરુષો પુરાણ પુરુષો જોઈ લ્યો કે શું. પાનું 374 ત્રંક નથી, નોટ નથી કરી. એ સ્વીકાર કર્યો છે બહુ ચોખ્ખો હતો. એ તો મેમલામ વિશે વાત પણ મોટી થઈ ગયેલી, એ વાત ચમત્કારિક પુરુષ છે કોઈ, એ વાત મોટી થઈ ગયેલી, પણ પોતે કોઈ દિવસ એ વાત ઉપર ધ્યાન નથી દીધું. બાકી લોકવાયકામાં તો એ ચમત્કારિક પુરુષ તરીકે જાણીતા થઈ ગયેલા, કેમ કે હડમતાળા આવ્યા છે ને જ્યાં મળ્યા હતા મણિભાઈ ગાંધી બોટાદવાળા હસમુખભાઈના મામા, એ બોટાદથી હડમતાળા આવ્યા હતા. હડમતાળા છે બોટાદ ને રાણપુર વચ્ચેનું ગામડું છે, પણ રાણપુરથી 4 માઇલ છે, 2 ગાંવ કહેવાય. એમાં કિલોમીટર નહીં માઇલ નહીં પણ ગાંવ બોલાતા હતા, 2 ગાંવ એટલે 4 માઇલ. બોટાદની દિશામાં 4 માઇલ ઉપર એક ગામડું છે હડમતાળા, એ કોઈ નથી આવેલા, કોણ મુમુક્ષુ છે ભગવાન જાણે, કાંઈ ખબર નથી પડતી. ઘણી વાતો અજાણે રહી ગઈ છે, નહીં તો એવા ગામડામાં કેમ ગયા હશે, ત્યાં ગાડા રસ્તો સિવાય રસ્તો જ નથી. ટ્રેન તો રાણપુરના સ્ટેશન સુધી જ આવે, પછી ગાડામાં બેસીને કે ઘોડાગાડી કરીને જવું પડે હડમતાળા. એટલે રાણપુર પણ રોકાયેલા જતા કે વળતા. અમારા જે ગ્રાન્ડફાધર છે એ વખતના એમને યાદ હશે, એ વર્ષ મેળવ્યું એના ઉપરથી 2014, એટલે આથી 30 વર્ષ પહેલા એમને 75-78 વર્ષની ઉંમર હતી. એટલે કૃપાળુદેવના જમાનામાં એ હતા. મેં પૂછ્યું હતું કે આ શ્રીમદ રાજચંદ્ર અહીંયા આવેલા છે રાણપુરમાં, તમને કાંઈ ખબર છે? નાનું ગામ એટલે કોઈ આવી મોટા માણસ આવે તો બધા વાતો કરતા હોય કે હું, એટલે ગામમાં વાતો થતી હતી કે રાયચંદભાઈ કરીને કોઈક ચમત્કારિક માણસ આજે ગામમાં આવેલા છે કે એમ બધા બોલતા હતા. હું ગયો નથી કે જોયા નથી, કે વાતો થતી હતી કે શેરીઓમાં ચોરે ચોટે વાતો થાય નાના ગામમાં. નાના ગામમાં કઈ અછાનું ન રહીએ, કોઈ એવું ખાસ આવે તો તરત ખબર પડે. વાતો થતી હતી કે ચમત્કારિક માણસ આવ્યા છે રાયચંદભાઈ કરીને છે કોઈ ચમત્કારિક માણસ, એટલે એવું એમની છાપ હતી. કોઈ દી પ્રયોગ કર્યો નથી ચમત્કાર, પણ છાપ એવી જ હતી. એમાં અમુક કિસ્સા બનેલા ને, હા એ છે. આમ અષ્ટાવ આમ શતાબ્દાન કહેવાય, પણ શતાબ્દાનમાં કેટલીક વાતો ચમત્કારિક હતી. શતાબ્દાનમાં શું છે એ તો બહુ પ્રખ્યાત હતા, પણ એમાં કેટલીક વાત તો અસાધારણ ચમત્કારની હતી. જેમ કે બહાર બીજી ભાષામાં કોઈ પ્રશ્ન પૂછ્યા હોય તો એ શબ્દો તો યાદ રહી જાય, પણ એનું વ્યાકરણની ક્યાંથી ખબર હોય. જેમ કે યહૂદી ભાષામાં કોઈ પ્રશ્ન પૂછ્યો છે, હવે યહૂદી ભાષામાં એ કેમ સમજે કે આ વાત મને પૂછી છે અને એમાં એને વ્યાકરણની ભૂલ કરી છે, એવી બધી એમને ખબર પડતી હતી. એવી બધી ચમત્કારિક જ વાત થઈ ગઈ ને, એ તો યાદ રાખવું બીજી વાત છે. અને એ ભાષા ન જાણતા હોય છતાં એની ભાષાની ભૂલ બતાવવી, તો ભાષાની જાણકારી થઈ ગઈ. સંસ્કૃતમાં જે ભણ્યા નથી છતાં બધા શાસ્ત્રો વાંચીને અર્થ કરેલા છે, જેટલા સંસ્કૃત માર્ગદર્શક શાસ્ત્રો વાંચ્યા છે એ ગાથાઓનો પોતે અર્થ કરેલા છે. 85 ટકા એના અર્થ કર્યા છે પોતે, માગધીમાં છે આખું 85 ટકા કુંકુંદાચાર્ય પ્રાકૃત ભાષામાં. બીજા પણ એમણે આ ઉત્તરાધ્યયનની બીજી ત્રીજી બધી ગાથામાં એમણે અર્થ કર્યા છે ને, અધુવે અસાસ સંયમી દુઃખોપરાય બધી જે ગાથાઓ લખી છે એના અર્થ પોતે જ બધા કર્યા છે. આપણને આંકડો ન હોવું જોઈએ, એમણે અર્થઘટન કર્યું છે. આખા શાસ્ત્રમાંથી સારામાં સારી ગાથા કાઢીને એકોર મૂકીને એના અર્થ કરે છે, ઉપયોગ બહુ હતો. સો કર્યા ત્યારે એમ કીધું કે 1000 કરવું એ તમારે રમત વાત છે, કે 1000 અવધાન કરવા, એટલે તો લબ્ધી જ હતી, બીજું કાંઈ નહીં. એ લબ્ધિ વગર શક્ય છે લબ્ધિ જ હતી, વિશુદ્ધિના કારણે હતું એ બધું. વિશુદ્ધિના કારણે એવું કઈ હોય તો હું ના પાડતો નથી, એવું છે. હા કેવું છે, ના નથી કેતો હું, છે એવું, પણ અત્યાર સુધી એનું સ્મરણ થયું નથી તો ઉપયોગ તો ક્યાંથી મેં કર્યો હોય. વાત કરવાની પદ્ધતિ કેવી છે, ઉપયોગ કર્યો નથી એમ ન કીધું, સ્મરણે કોઈ દી કર્યું નથી તો પછી ઉપયોગ ક્યાંથી કર્યો હશે એમ કે છે. કોઈ બરાબરી માં નથી આવ્યું, એમની બરાબરી માં કોઈ ના આવે. વચન અતિશય છે. જોક્સ માં આવે છે ને, અહિયાં કોઈ એ ગંદકી કરવી નહી, પછી કોમા મૂકવો પડે, કરશે તેનો દંડ કરવામાં આવશે. હવે કોમા એક શબ્દ આગળ લ્યો, અહીંયા કોઈ ગંદકી કરવી, કોમા નહીં કરશે તેનો દંડ કરવામાં આવશે. ઊંધું થયું કે નહીં, જોક છે. એટલા ને એટલા શબ્દો છે, કોમા એક શબ્દ આગળ મૂકો તો ઊંધો અર્થ થાય. તો ભાષામાં તો એવું છે. આમાં એવું જ થયું છે ને, ઓલો સમોસરણની ગાથામાં ત્રિલોકપણત્તિમાં એક ગાથા છે, શું એમાંથી કોઈ વિદ્વાને અર્થ કરીને મોકલેલો કે જો ત્રિલોકપણત્તિમાં એમ છે કે સમોસરણમાં મિથ્યા દ્રષ્ટિને નો પ્રવેશ નથી હોતો, આવી ત્રિલોકપણત્તિમાં ગાથા છે, એનો મેળ નથી ખાતો. સમુસરણમાં જો મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ ન હોય એવું બને નહીં. મિથ્યા દ્રષ્ટિઓ પ્રવેશ કર્યા પછી કેટલા એને સમ્યક દર્શન થાય, સમ્યક દ્રષ્ટિ થાય, એટલે આ તો કઈ મેળ નથી ખાતો. એને તો ગાથા લખીને મોકલી. પછી ત્રિલોકપણત્તિ આપણા ત્યાં સોનગઢ છે ગુરુદેવના પર્સનલ લાઇબ્રેરીમાં, એમાંથી ગાથા કાઢી તો ગુરુદેવે અલ્પ વિરામ કરેલો ત્યાં એક જગ્યાએ ગાથામાં, લાલ પેન્સિલથી અલ્પ વિરામ કરેલો, બસ આખો અર્થ ફરી જાય છે. એમ આપણે કીધું ને એવી રીતે આખો અર્થ ઉલટાઈ જાય છે. હા બસ ફરી જાય, એટલે ગુરુદેવ એ જમાનામાં તો અલ્પ વિરામની પદ્ધતિ નહોતી, જેથી ગાથા લખાણી દીધી. ગુરુદેવે અલ્પ વિરામ કર્યો છે પોતે, કે વાંચનાર કોઈ વાંચે એ શાસ્ત્ર તો એ અલ્પ વિરામ ત્યાં સમજીને વાંચ. એકલો મિથ્યા દ્રષ્ટિ નહીં પણ અભવ્ય મિથ્યા દ્રષ્ટિ, અભવ્ય એ તો બધા મિથ્યા દ્રષ્ટિ. ખોટી વાત છે, કઈ ખબર નથી. પછી આઠમી ભૂમિ ભગવાન ની ઉપદેશ સાંભળવાનો મોકો જ ન મળે એને,
એવું આવે.
શ્રી મંડપ સુધી પહોંચે જ નહીં. શ્રી મંડપ કે છે જે ભગવાન ની ધર્મ સભા છે એને શ્રી મંડપ કહે છે. એમને તો બધું નજરે જોયેલું છે ને. બેનશ્રી તો બધું નજરે જોયેલું છે. બહાર નો વૈભવ ઘણો જાગ જમાળ ઘણી હોય છે, એટલે જોવામાં રોકાય જાય. ઉપદેશ ના લોભી હોય સીધા જાય, અને બાહ્ય જાગ જમાળ ને જોવાના આકર્ષણ હોય એ રોકાઈ જાય, એને ઉપદેશ સાંભળવાનો યોગ નથી. પરરુચિ તો દર્શન ગણનું જ કારણ છે, સ્વરુચિ દર્શન ના અભાવ નું કારણ છે, પરરુચિ દર્શન ના આવરણ નું કારણ છે. રુચિ તો મુખ્ય વસ્તુ છે દર્શન નું સાથે ધરાવવામાં. રસ ને રુચિ મુખ્ય કામ કરે છે. ગમે ત્યાં કુતુલ કરો, કુતુલ વૃત્તિ પર રુચિ છે. કણ કણ કો જી ભર ભર કે દેખા, એના જેવી વાત છે. પર કઈ ન મિલી સુખ કી રેખા, એને લોભાઈ ગયો બીજી રીતે પરીક્ષા થાય. તને લોભ ની ભૌતિક વૈભવ નો લોભ છે કે તને આત્મ પ્રાપ્તિ નો લોભ છે? સીધી વાત છે. આમાં એવું બને છે. ધર્મના ક્ષેત્રમાં આવે તો પુણ્ય ભાવ તો સહેજે થઈ જાય, પુણ્યના ફળ તો રસ્તામાં ઉગે, અનાજમાં ખડ તો ઉગી જાય, અનાજ વાવો ત્યારે ખડ તો ભેગા ભેગું ઉગી જ જાય વરસાદ પડે એટલે બાજુમાં, એમ પુણ્યનું ખડ તો ઉગી જ જવાનું છે, રોકાઈ ગયો તો ખલાસ.
દેવ સુધી મંદિર ભગવાન.